અસી ભગતી જાણી પરિહર,
ભગવાનની ભક્તિનો મહિમા પ્રગટ કરતા કાગમુસુંડી કહે છે કે હે પક્ષીરાજ, જુઓ તો ખરા ભગવાનની ભક્તિનો કેવો મોટો મહિમા છે. દેખાવું ભજન પ્રતાપ, ભજનનું બળ, ભજનની શક્તિ મહાન હોય છે. અને ભજનની શક્તિ આગળ બીજી કોઈ શક્તિ કામ કરી શકતી નથી. પ્રહલાદ, ભગવદ્ ભજન નામ સ્મરણની અંદર ગાંડો બનાવેલો હાથી પણ પાછો પડી જાય, પર્વત ઉપરથી એને ફેંકતા મૃત્યુ પણ પાછું હટી જાય, અગ્નિમાં બાળતા અગ્નિ પણ શાંત થઈ જાય. એની માટે દેખાવું ભજન પ્રતાપ. મીરાબાઈ તો કે બસ મારો તો આ એક જ છે કે જેણે આ જગતના બધા જ ભય ટાળી દીધા છે, આ છે ભજન પ્રતાપ. લક્ષ્મણદાસ મહારાજ પણ કે વેદ અને શ્રુતિઓના વાક્યથી કે ભજનનો પ્રતાપ કેવો છે, અમે આપને શરણે છે, આપના થઈ ગયા છે ને, વયમ અમૃતસ્ય પુત્રા વંદે અમૃતમ લક્ષ્મણદાસ શિષ્ય. આપ અમૃત સ્વરૂપ છો, આપનું ભજન અમે કરીએ છીએ અને અમે અમૃતના સંતાનો છીએ. અમે આ શરીર નથી, અમે અમૃતના સંતાનો છીએ. વયમ અમૃતસ્ય પુત્રા વેદ મંત્ર છે એમ, આપ અમૃત અમૃત છો તો અમે અમૃતના સંતાનો છીએ. તો ભજનનો પ્રભાવ, ભજનની શક્તિ કેટલી મહાન છે કે ભગવાન સ્વયં પણ ભક્તોના પ્રેમને આધીન થઈને બંધાય. ભગવાનની એક પુકાર સાંભળે ભગવાન, ભક્તની તેને દોડીને આવવું પડે. આમ ભજનના મહિમાનું, ભગવાનની શક્તિ, ભજનનું બળ જે છે એનો મહિમા ગાતા કહ્યું કે રાજન, જુઓ તો ખરા આ ભજનમાં કેટલી બધી શક્તિ રહેલી છે. હાથીને બાંધવા માટે સાંકળ જોઈએ, પણ માત્ર ભજન એને બાંધી શકે, બાંધી દે. આમ ભજનના પ્રભાવે આટલો મોટો ભગવાન, જે આખી સૃષ્ટિનું સર્જન કરવા વાળો, એની રચના કરવાવાળો, પાલન કરવા વાળો, એ ભગવાન પણ અહમ ભક્ત પરાધીનો, ભક્તને વશ થયો વાળો, કેમ ભજન મૂકા. તો હું આવો હતો છતાંય એ ભક્ત ભક્તિના પ્રભાવે, ભજનના પ્રભાવે આટલા આટલા વરદાન મેળવી શક્યો. મુનિ દુર્લભ બરફાય, જે ઋષિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરે છતાંય કોઈ આપવાય ના આવે ને હમુ જોવાય ના આવે, એની જગ્યાએ મને આટલા બધા વરદાન મળ્યા, આટલા આશીર્વાદ મળ્યા. દેખહું ભજન પ્રતાપ, જો આ ભજનનું બળ, આ ભજનનો મહિમા કેટલો મહાન છે. અને જે કોઈ ભજન કરે ને એને ક્યાંય રોકટોક ના હોય. નારદજી હંમેશા નારાયણ 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 કરતા નીકળે, ગરીબના ઝૂંપડાની અંદર સીધા પેશી જાય, રાજાના રાજમહેલ અને ઇન્દ્રાના રાણીવાસની અંદર ઇન્દ્રાણીના ત્યાં છેક પેશી જાય, નારાયણ 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 કરતા કોઈ રોકટોક નહીં. અને બધા કહે આવો ઋષિ, આવો પધારો ઋષિ. દેખાવું ભજન પ્રતાપ. ભગવાનના રાજ દરબારમાં બીજા બધાને ટોકે, એ ઉભારો અંદર નહીં જવા. સનકાદિક ઋષિઓ જ્યારે અંદર પ્રવેશ કરવાની ઈચ્છા કરી ત્યારે દ્વારપાળોએ રોક્યા, એમને શાપ મળ્યો. પણ એ ઋષિઓને રોક્યા, પણ નારદજીને બે રોકટોક સીધા જ. અને ભગવાન તો સામા મળવા જાય, નારદજી શોધવા નીકળ્યા. વ્યામોહ થયો તારે કે હવે કોની પાસે વરદાન મેળવવા જવું, ત્યાં આગળ તો મારું કામ જલ્દી થઈ જાય, આ રાજકુમારીના લગ્ન થઈ જાય મારી સાથે. તો ભગવાનની પાસે જવા માટે વિચાર કર્યો, ભગવાન સામા માર્ગે મળ્યા, કેમ નારજ, શું છે, પ્રભુ આટલા માટે આવ્યો છે. કહ્યું કે દેખ જે બીજી હોય પરમ હિત, નારદ સુનહ તુમાર સોય કરું મેં આન કછું. નારદજી તમે કહ્યું કે મારું હિત થાય એવું તમે કંઈક કરો, તો હું તો કહું છું કે તમારું પરમ હિત થશે ને એ કરીશ. તમે હિત માગ્યું પણ મારે પરમ હિત કરવું છે. દેખવું ભજન પ્રતા, ભગવાન ભક્તને પણ સાચવે છે. અને પછી જ્યાં પરમહિત થયું, જ્યાં અજ્ઞાન અવસ્થા માયાની અવસ્થા હતી, ઘણું બધું ભણવાનું ના ભણવાનું શાપે આપી દીધા, તો ભગવાને દિન સાપ શિર ધરી અંગીકાર, ભગવાને સાપ પણ અંગીકાર કરીને માથે ચડાવી લીધું. નારસ તમારી વાત બરાબર છે, મેં સાપ સ્વીકારી લીધો. જો દેખાવ ભજન પ્રતાપ, ભજન કરો ને તો ભગવાન ભક્તની ગાળો ખાવા તૈયાર છે. તમે જગન્નાથમાં કે અહીંયા ડાકોરના રણછોડીના ડેરામાં જોજો, કેટલાય ગાંડા હશે ને ગાળો ભણતા હશે, ઓકાળિયા શું ઉભો રહ્યો છે, હું તો નીચે એકલો એકલો ખાઉં છું, હસ્યા કરું છું, અમારી સામે જોઉં છું, કેટલી આવી તો ગાળો ભણતો. પણ દેખાવ ભજન પ્રથા, ભગવાન એ ગાળો પણ ખાવા માટે તૈયાર. કઈ વાત નથી, મને બધા હે ભગવાન ને હે પરમ આદરણીય ને હે હે દીનાનાથ ને હે જગતના નાથ કહેવા વાળો તો બહુ હોય, આવી ગાળો ભણવા વાળો કોઈ જોઈએ ને. દેખાવું ભજન પ્રતાપ, તો ભગવાન જેવો ભગવાન પણ આવા નાના નાના સરખા ભક્તની ગાળો ખાઈ લે. પણ એ બધું જ ભજન કરીએ તો સામો માણસ સાંભળી લે. ઘરમાં કમાતો માણસ હોય ને એનું જે કંઈ હોય તો છોછે હોભરી લેવું પડે, કેમ કે ભાઈ કમાતો છોકરો. પેલી કહેવત છે ને, દૂધની ગાયની લાતે ખાવી પડે, એમ ભક્તની આગળ ભગવાનને પણ થોડાક નમ્ર થવું પડે. આ છે ભજનનો પ્રતાપ, ભગવાન સ્વયં સ્વીકારી લે છે. દેખાવ ભજન પ્રતાપ. તો આમ મુનિ દુર્લભ બરફા, એવું જે જોઈતું હોય તે મળી જાય અને વગર માગે મળી જાય. મુનિ દુર્લભ પદ બરફા, એવું જે ના મળવાનું એવું પણ મળી ગયું, તો ભજન ભજનમાં કેટલું બળ, કેટલી શક્તિ છે. આ છે મહિમા. હે રાજન, હે પક્ષીરાજ, જુઓ હું બેઠો જ છું ને, ભજન કર્યું, પેલા દંભ દોડથી કર્યું ભગવાન શિવનું, ફરી પાછો કર્યું, તો એની અંદરે આ વાદવિવાદ કર્યો, શિવનું ગુરુનું અપમાન કર્યું, અને છતાં તમારી સાથે અને આ લોમસ ઋષિ સાથે વાદમાં ઉતર્યો, તો એમણે ફરી પાછા મારી ભક્તિ ઉપર પ્રસન્ન થઈને જોઈને પાછા આટલા બધા ઝડક વરદાન આપી દીધા. અરે આવી શક્તિશાળી ભક્તિ, આવી બળવાન ભક્તિને જે એમને રસ્તે છોડી દઈને રઝળતો ફરે છે, ભક્તિ છોડીને માત્ર જ્ઞાન મેળવું, ભણવું, પંડિત થવું, વિદ્વાન થવું. પણ અહીંયા ગાડી કાગભૂસુંડી કહે છે કે રાજન મહારાજ, એ તો માત્ર ભક્તિ છોડી અને જ્ઞાન માટે જાણે મહેનત વૈતરું કરતો હોય ને, મજૂરી કરતો હોય. કેવલ જ્ઞાન હેતુ શ્રમ કરી વૈતરું કરતો હોય ને એના જેવું છે. ભક્તિ વગર ગમે એટલા ગ્રંથો શાસ્ત્રો ભણે પણ એ જાણે ગુલામી વૈતરું મજૂરી એ કરતું હોય છે. એનું એનું નામ કશું જ નહીં. બધા જ ગ્રંથોને માથામાં મૂકી અને માથે બોઝ લઈને ફળ્યા કરવાનું કે મેં આટલા વેદાંત શાસ્ત્રી છું ને. ઘણા બધા એમ સાંખ્યનો છું, વેદાંતી છું, કંઈક વ્યાકરણાચાર્ય છું, બધા ગ્રંથો માથે ઊંચકી ઊંચકી અને ફર્યા કરે. કેવલ જ્ઞાન હેતુ શ્રમ, આશ્રમ વૈતરું જેને કહેવાય, ભક્તિ વગર બધું જ વૈતરા સમાન. એવા માણસને કાગભૂષણજીએ જડ કહ્યો. હવે આવો વિદ્વાન હોય, બુદ્ધિશાળી પંડિત હોય તો એ પાસે જડ કેમનો? આ જડ ખરો, માત્ર જ્ઞાનની અંદર જ એટલો બધો રચ્યો પચ્યો, આ તો જડતો છે, કશું સમજતો જ નથી. ભક્તિની બાબતમાં એને જરાય રસ જ ના હોય, નિરસ થઈ જાય. તો એવા જડથુને કે છે કામ છે, કામધેનુ ગૃહ. અરે કામધેનુનું ઘર છોડીને આ માણસ તો એમને એમ રખડ્યા કરતો હોય છે, એ જડ છે, જડ છે. કામધેનુને છોડીને આમ ભટક્યા કરે જ્ઞાન માટે, એ માણસ ને જડ કયો, મૂર્ખ કયો. ખોજ આંખ, જેને આંખ એટલે આંકડો. દૂધ મેળવવા માટે કામધેનુને છોડીને આંકડાની પાછળ દોડે, એટલે આંકડામાં દૂધ મળે છે ને, કામધેનુ છોડી દઈ અને આંકડાનું દૂધ, આંકડાનું દૂધ ખાય શું થાય? ઉપમાન્યુ આંકડાનું પાન ખાતા શું થયું? આંધળો થઈ ગયો એની ગરમી. તો આંકડાનું દૂધ શોધે તે ઝેર જ શોધે ને, ક્યાં કામધેનુનું દૂધ અમૃત જેવું અને ક્યાં આંકડાનું દૂધ ઝેર જેવું. એટલે એ મૂર્ખ માણસ છે. ભલે એ દૂધ શોધે, જ્ઞાન શોધે, એકલું જ્ઞાન શોધે, શુષ્ક જ્ઞાન શોધે, એ કામધેનુ રૂપી ભક્તિ છોડી અને આંકડાનું દૂધ ભેગું કરવા જેવું છે. હે પક્ષીરાજ સાંભળો, આટલી સરસ મજાની ભગવાનની ભક્તિ અને એમાં પડેલી આટલી બધી શક્તિ, એ ભગવાનની ભક્તિ છોડીને પક્ષીરાજ જે કોઈ બીજા રસ્તે આડાવડા ડાફોરિયા મારીને પોતાની જાતને સુખી કરવા ઈચ્છતો હોય, બધું પીરસેલું પડ્યું હોય અને છતાં એના હાથમાં ન આવે અને પાંદડા કાગળિયાની ખાવાની ઈચ્છા કરે, વાગોળે, તેમાંથી એને શું મળવાનું? તો જે સુખ ચાહી આન ઉપાય, બસ એ રીતે આ મૂળ માર્ગ છોડીને, સાચો માર્ગ છોડીને નાની નાના ગલિયારામાં અને નાની પેલી કેડીઓ હોય ને એની અંદર ભટકે તો એ છેડામાંથી કંઈ કશો રસ્તો મળતો હશે? નારોમાં અટવાય, સીધો રસ્તો છોડી અને ખેતરાની બે વચ્ચે થઈને જવાને, નાર કહેવાય, એ નારોમાં અટવાયા કરે મુખ્ય રસ્તો છોડી દઈને, તો એને એમાં કશું ના મળે. એટલે જે સુખ ચાહી આન ઉપાય, બીજા કોઈ પણ ઉપાય એને સુખ મળે જ નહીં, માત્ર એ સુખ મેળવવાનું એક જ માર્ગ, એક જ સાધન કે ભગવાનની ભક્તિ. અને ભગવાનની ભક્તિ છોડીને વ્યવહારમાં કેટલા દુઃખી થઈએ છીએ, અને વ્યવહારની અંદર અટવાઈને, ગૂંચવાઈને, દુઃખી થઈને, કંટાળીને, પછી હે ભગવાન હવે કંઈક બાપજી મંત્ર આપો ને, મંત્ર આપો ને કંઈક, જેમ આમાંથી બહાર નીકળી શકાય. આ જતો રહ્યો છે ને, આટલા દાડા થયા ને, મંત્ર આપો, ક્યારે પાછો આવો? આમ વ્યવહાર માણસને એટલો બધો અટવાવે, એટલો બધો ગૂંચવાવે અને એટલો બધો થકવી નાખે કે એને આખરે ભગવાનની પાસે, ભક્તિ પાસે દોડવું પડે. જે સુખ ચાહી આન ઉપાય, બીજા વ્યવહારથી, સંસારના બીજી પ્રવૃત્તિઓથી જે સુખ મેળવવા ઈચ્છે છે, અનેક રીતે સુખ, અનેક જુદી જુદી રીતે સુખ મેળવવા ઈચ્છે કે ચલો બંગલો બનાવીને સુખી છે, પણ હવાર હજ વારી જોડીને સાફ રાખવાનો, અરે આટલું બધું મોટું શુકરા બનાવ્યું જાત જેવું, હવે બનાવ્યું આટલો પૈસા ખર્ચીને તોય તમે દુખી? તો સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કે કોઈ પણ સાધન પૂરેપૂરું સુખ આપી શકતો નથી. ગમે એટલા સુખ મેળવવા ઈચ્છીએ, ગાડીમાં નીકળ્યા કંઈક ફસળી પડી, ક્યાંક લપસી પડી, ક્યાંક અકસ્માત થઈ ગયો, ક્યાંક વ્હીલ નીકળી ગયું, કોઈ ગાડીએ સુખ, જે સુખ ચાહી આન ઉપાય. બીજા ગમે એટલા ઉપાય કરે ને તો વાસ્તવિક સુખ, જેને શાશ્વત સુખ આપણા ઉપનિષદોએ કહ્યું છે, એ સુખ એને ક્યારેય પ્રાપ્ત થઈ શકતું નથી ભક્તિ સિવાય.